ખોરાક ન હોય અને તમારામાં કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી શું લાભ થાય. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે, પણ ઓ નિર્ભૂત માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે? આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞ વેદી પર પોતાના દીકરા ઇસહાકનું બલિદાન આપ્યું તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહીં? શું તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો? એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહીમે દેવ ઉપર વિશ્વાસ કર્યો અને તેને સારું ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. તે જ પ્રમાણે જ્યારે રાહબ વેશ્યાએ જાસૂસનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી ઠરાવવામાં આવી, ન્યાયી નહીં ઠરાવવામાં આવી? કેમકે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. પ્રભુ તેના વચનને આશીર્વાદિત કરો. આમેન. આજે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે મારા જેવા એક નબળા પાત્રને વર્ષોથી આટલા એડવાન્સ પ્રગતિશીલ વિજ્ઞાનને વરેલા દુનિયાની મહાસત્તા અને જે દુનિયામાં આત્મિક અને આર્થિક રીતે હંમેશા અગ્રસ્થાને છે એ દેશમાં વર્ષોથી રહો છો, તો આપના જેવા વિદ્વજ્જનો ઇકોનોમિકલી સ્ટ્રોંગ સાઉન્ડ સતત આ પ્રભુ મંદિરમાં રહીને પ્રાર્થના કરનારા પ્રભુના સેવકોની વચ્ચે પ્રભુએ મને તક આપી છે. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, પણ એની સાથે પ્રભુ મંદિરના જે આગેવાનો છે, દિનકર સાહેબ, જયંતભાઈ, હરીશભાઈ, મારા પ્રવીણભાઈ, એ બધાનો પણ અત્યારે હું ખાસ આભાર માનું છું કે કોઈ એવો મારો અંગત પરિચય નહોતો, સંપર્ક નહોતો, છતાં પણ અમારા આદરણીય મિત્રોએ, વડીલોએ, સજ્જનોએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને આ તક આપી. અંતઃકરણના ઊંડાણથી હું આપ સર્વનો આભાર માનું છું. પ્રભુની સ્તુતિ કરું છું કે જેની માતૃભાષા અંગ્રેજી છે એ દેશમાં આપણે ગુજરાતીમાં આપણી માતૃભાષામાં આટલું સરસ આથી સરસ આપણે ભક્તિ સભા કરીએ છીએ અને માતૃભાષા એ તો આપણા હૃદયની ભાષા છે. અંગ્રેજી એ આપણા કર્મની કાર્યની ભાષા છે, પણ માતૃભાષા એ આપણા હૃદયની ભાષા છે અને એ ભાષામાં આપણે જ્યારે ભજન કરીએ છીએ ત્યારે ચોક્કસ ઈશ્વર પિતા એ ભાષાને સમજી શકે છે. જેવો છું તેવો પણ મારી સગળી નબળાઈ સહિત, નિર્બળતા સહિત, મૂર્તા સહિત હિંમત કરીને આપની સામે ઉભો રહ્યો છું. મારા માટે પણ તમારા હૃદયથી મનમાં પ્રાર્થના કરજો, ઈશ્વર કૃપા આપે. ફરીને ઈશ્વર પિતાનો, ચર્ચના આગેવાનોનો અને ખાસ તો હું મારા એક જમાઈ જે મારા દીકરા ડૉક્ટર રાજેશનો પણ આભાર માનું છું કે પહેલા દિવસ જે ચર્ચમાં આવ્યો ત્યારે જયંતભાઈને, દિનકર સાહેબને મારો ઉલ્લેખ કર્યો કે એમને કોઈ વખતે તક આપજો, એમનો પણ હું આભાર માનું છું. પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પવિત્ર પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા,
કે ઈશ્વર પિતા પ્રભુ જગતમાં તરે તરે ના ધર્મ અને પ્રભુ મૂર્તિઓને પૂજનારા લોકો હોવા છતાં પણ પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ માટે ઈશ્વર પિતા સમગ્ર જગતમાં તમે સાબાત દિને ઈશ્વર પિતા પ્રભુ અમારા માટે ઈશ્વર પિતા કામમાંથી મુક્તિ અને નવરાશનો દિવસ આપ્યો અને પ્રભુ આ દિવસ તમે નક્કી કર્યો અને દિવસે જ્યારે અમે ઈશ્વર પિતા પ્રભુ કોઈ પણ અમારી આર્થિક ખોટ કે ઈશ્વર પિતા નુકસાન વગર તમારા ભજન માટે ચર્ચમાં ભેગા થયા છે ત્યારે આ સંગતને પિતા આશીર્વાદિત કરો પ્રભુ મારા જેવા ઈશ્વરતા મૂર્ખ અને અજ્ઞાનનો પણ તમે ઉપયોગ કરો પ્રભુ દયા કરો કે પ્રભુ તમે બોલો અને અમે બધા પ્રભુ સાંભળીએ અને ઈશ્વર પિતા તમારા વચનો અમારા જીવનોના માટે પ્રભુ અમારા પગોને સારું દીવાનું અને માર્ગને સારો જ્વાળારૂપ થાય તેવું થવા દેજો તમારા હાથમાં સોંપતા પ્રભુ મારી પ્રાર્થના અમારા સ્વામી પ્રભુ ઈસુમાં બાપ સાંભળો અને માન્ય કરો આમેન એક સરસ કાવ્ય પંક્તિ મને આરંભમાં જ યાદ આવે છે અધ્યાપક છું એટલે હતો એટલે એ કવિએ બહુ સરસ લખ્યું છે કે પીસાઈને કે ઘસાઈને મરે હજારો કણ તે સૌવ્યર્થ ધારો આપણે ઘંટીમાં કે ફ્લોર મિલમાં ઘઉંને દળીએ છીએ અને 10 કિલો ઘઉં આપણે દળીએ ત્યારે કવિ કહે છે કે ઘસાઈને કે પીસાઈને મરે હજારો કણ તે સૌવ્યર્થ ધારો 10 કિલો ઘઉં આપણે દળાવ્યા હોય અને મારા આદરણીય બહેનો પછી એ લોટમાંથી જ્યારે રોટલી બનાવવા બેસે ત્યારે એને ચાળે અને 10 કિલો માંથી 500 ગ્રામ તો એ પેલું બરાબર ન દળાયું હોય એ બધું બહાર કાઢી નાખે એટલે 9.5 કિલો લોટ બચે કવિ ચતુર અને ચકોર છે તે કહે છે કે પીસાઈને કે ઘસાઈને મરે હજારો કણ તે સૌવ્યર્થ ધારો તમે 10 કિલો ઘંટીમાં દળાવો એનાથી વિશેષ બીજું નવું અનાજ ઉગવાનું નથી કવિ એની બીજી પંક્તિમાં કહે છે કે ઉગાડવા જે કણલાખ બીજા લાખો કણ ઉગાડવા માટે મરે દટાઈ ભૂમિતે શહીદો જે ઘઉંનો દાણો કે જે ડાંગરનો દાણો ગાળી ગાળા ભરાય એટલું અનાજ પકવવાના માટે જમીનના ચાસમાં પડીને દટાઈ જાય છે અને મરી જાય છે એ દાણાને કહે છે ધન્યવાદ ઉગાડવા જે કણલાખ બીજા લાખો કણ ઉગાડવાના માટે ભૂમિમાં દટાઈને જે મરી જાય છે એને કહે છે હું ધન્યવાદ આપું છું યોહાનની સુવાર્તામાં પણ કહ્યું છે કે ઘઉંનો દાણો ભૂમિમાં પડીને દટાઈને મરી જતો નથી ત્યાં સુધી એને ફળ આવતું નથી ખ્રિસ્તી જીવન પણ એ આ ઘઉંના દાણા જેવું ચાસમાં પડીને મરી જતા દાણાના જેવું છે અને ખ્રિસ્તી જીવનના જે બે અગત્યના પાસા જે બે એના એની ક્વોલિટી એના જે બે ગુણ તે આ છે સભા શિક્ષકના 3જા અધ્યાયમાં સરસ કહે છે કે સંકટને સમયે મદદરૂપ થવાના માટે ભાઈ જન્મ્યો છે અને બેવડી વળેલી દોરી કદી પણ તૂટતી નથી ખ્રિસ્તી જીવનમાં પણ બે અગત્યના ગુણ જોવા મળે છે પક્ષી એની બે પાંખ વગર ઉડી શકતું નથી ઉત્તરાયણ પર તો અમદાવાદમાં પેલા પશુ દયા સ્વામીઓ એ મોટી મોટી જાહેરાતો આપે કે તમે પતંગ ચગાવો ત્યારે જોજો કોઈ પક્ષી તમારા દોરાથી ઘવાય નહીં કેમ કે આકાશમાં ઉડતું એ પંખી એને જો એના એની એક પાંખને દોરો અડી જાય તો એ ગગનમાંથી ઉડતું પંખી સીધું નીચે પડે અને એને બિલાડી કે કૂતરા ખાઈ જાય તો બે પાંખોથી પંખી ઉડી શકે છે બે પાંખો વિમાનને છે તો એ 7 સમંદર પાર કરીને આપણા નિશ્ચિત સ્થળે લઈ જાય છે અમદાવાદમાં એરપોર્ટ પર ઘણી વખત આવી દુર્ઘટનાઓ બને છે કારણ કે આ બાજુ આજુબાજુ વસાતી વિસ્તારો છે વિમાન ટેક ઓફ કરે અને જ્યાં આકાશ તરફ ગતિ કરતો હોય ત્યાં ક્યાંકથી પક્ષી ઉડીને આવે ને એની પાંખ સાથે અથડાઈને વિમાનને પાછું લાવવું પડે અને પછી એ એક ઘડી અથડાયેલું પક્ષી વિમાનને 24 કલાક ત્યાં રિપેરિંગમાં પસાર થાય અને એ પેસેન્જરોને મોડું થાય પક્ષી એની બે પાંખો બી ઉડી શકે છે, વિમાન ને ઉડવા માટે એની બે પાંખો જરૂરી છે, પૂર્ણ જીવનના માટે પતિ અને પત્ની જરૂરી છે, જીવનની પૂર્ણતા માટે પતિ અને પત્ની જરૂરી છે. ઈશ્વરે કહ્યું કે માણસ એકલો રહે એના માટે સારું નથી, કામ કરવા માટે આપણો ડાબો અને જમણો હાથ જરૂરી છે, ચાલવા માટે બે પગ જરૂરી છે. ખ્રિસ્તી જીવનમાં બે જે ગુણો છે તે ગુણો જરૂરી છે, અને એ બે ગુણ તે એક વિશ્વાસ અને બીજી કરણી. વિશ્વાસ અને કરણી, અને યાકુબે એના આ એન્યા સુવાર્તામાં, એના આ પત્રમાં એને ફેઇથ અને ડીડ અર્થાત વર્ક ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે. પણ આ જે વચનો આપણે વાંચ્યા એમાં યાકુબ પ્રભુનો સેવક બહુ સ્પષ્ટ કહે છે કે કરણી વગરનો વિશ્વાસ વ્યર્થ છે. હું વિશ્વાસ રાખતો હો કો ઈસુ પ્રભુ મારા તારનાર, મારા દેવ, મારી પ્રાર્થના સાંભળનાર, હાલેલુયા. પણ મારા વિશ્વાસી સાથે જો મારામાં કરણી ન હોય, મારા ડીડ, મારા કાર્યો એ જો ઈશ્વરને માન આપનાર ના હોય, તો હું વિશ્વાસ કરનાર કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, હું ભૂત કરતા કે શું દાતા કરતા વિશેષ નથી. માઇન્ડ યાકુબ કહે છે કે ભૂતો પણ વિશ્વાસ કરે છે, ભૂતો પણ વિશ્વાસ કરે કે છે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હાલેલુયા. અત્યાર સુધી તમારી ને મારી માફક ભૂતો પણ વિશ્વાસ કરે છે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને તમારા કલામાં જુઓ, ચારેય સુવાર્તામાં, પ્રેરિતોના કૃત્યોમાં કે ભૂતો કે છે, માર્ક 1:23 અને 24 જુઓ કે કફરનહૂમમાં જ્યારે ઈસુ હતા ત્યારે ત્યાં પેલો ભૂત વળેલો માણસ આવ્યો અને ઈસુ એમાંથી ભૂત ને કાઢે છે. ત્યારે એ ભૂત ઈસુને કહે છે કે અરે ઈસુ ના જાણી, તું કોણ છે એ હું જાણું છું. ભૂત કહે છે કે તું કોણ છું એ હું જાણું છું. અને બહુ સરસ કહે છે કે તું દેવનો પવિત્ર છે. અસ્તુત આત્મા કહીએ છીએ ભૂતને, પણ ભૂત કહે છે કે ઈસુ તું દેવનો પવિત્ર છે. લુક 4:41 બહુ સ્પષ્ટ કહ્યું છે કે ઈસુ કફરનહૂમમાં જ્યારે કાર્ય કરતા હતા અને ઘણા બધા માંદા તેમની પાસે આવ્યા, ભૂત વળગેલા આવ્યા, અને શુદ્ધ આત્મા જે વળગેલા એમાંથી પ્રભુ ઈસુએ ભૂતોને કાઢ્યા. ત્યારે લુક 4:41 કહે છે કે ઘણા માંથી ભૂતો પણ નીકળ્યા અને ઈશુએ હુકમ કર્યો કે નીકળી જાઓ અને ભૂતોને નીકળવું પડ્યું. પણ તેઓ ઘાટો પાડીને કહેતા હતા, ભૂતો છે એ ઘાટો પાડીને મારા જેવી બૂમો પાડીને કહેતા હતા કે તું દેવનો દીકરો છે. યુ આર ધ સન ઓફ ગોડ. યોહાન અને પીતર પહાડ પર ગયા. યોહાનને કહે છે, પીતરને કહે છે કે મારો દીકરો છે, મારો વાનો દીકરો છે, તેનું સાંભળો. આ ભૂતો એ ક્યાં બાઇબલ વાંચ્યું હશે, એમણે ક્યાં સુવાર્તા સાંભળી હશે. એ જાણે છે કે તું દેવનો દીકરો છે. અને Matthew 4:3-6 ખુદ શેતાન ભૂતોનો પણ સરદાર લુસિફર ઈસુની પાસે આવ્યો પલકારવા માટે, કેમ કે ઈસુ જુવાન હતો. અને તિમોથી કહે છે કે જુવાન જાણીને કોઈ તારો નકાર ન કરે, માટે તો વિશ્વાસમાં, પ્રીતિમાં, પ્રાર્થનામાં વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. ઈસુ જુવાન હતો, જુવાન વયે તો બધા જાણી દીધા, 33 વર્ષ એટલે યુવાનીના ઉપર પગ મૂકેલો, જુવાન હતા. વર્ષના ઉપવાસ પછી જયારે ઈસુ એ ઉપવાસના કષ્ટથી કષ્ટાયા છે અને પવિત્રતાથી ભરપૂર થયા છે ત્યારે ઈસુનું પરીક્ષણ કહેતા કે ઈસુનું પરીક્ષણ કરવા શેતાન આવે છે. અને જો પેલા કે છે કે તો આ પથ્થરને કે રોટલી થઈ જાય, ત્યારે ઈસુ કેવો સરસ જવાબ આપે છે કે માણસ એટલી રોટલી થઈ જાય, મેન કે રોટલી બાય બ્રેડ એલોન. મારી કોલેજમાં ના વાર્ષિક પ્રસંગે હું વારંવાર આ વચન કહેતો, મેન કે રોટલી બાય બ્રેડ એલોન, એટલી રોટલી થઈ જાય. પણ હર એક શબ્દ જે દેવના તરફથી આવેલો છે એનાથી જીવશે. અને તે વખતે શેતાન એને કહે છે કે ઈસુ તું દેવનો દીકરો છે. શેતાન પણ જાણે છે કે તું દેવનો દીકરો છે. અને એથી આગળ વધીએ ત્રેતોના કૃત્યને 16માં અધ્યાયને 16મી કલમ તરફ જઈએ તો થિવાતુરા શહેરમાં પાઉલ અને સિલાસ સુવાર્ત પ્રગટ કરતા હતા અને આખા શહેરમાં ખળભળાટ મચાવી દીધેલો. લુદિયાના ત્યાં એ ઉતરેલા અને સુવાર્ત પ્રગટ કરતા હતા. અને તે વખતે એ શહેરમાં એક એવી સ્ત્રી હતી કે જેને અશુદ્ધ આત્મા પર અગમચેતીનો આત્મા વર્ગેલો. અને એ જ્યારે પાઉલ અને સિલાસ સુવાર્તા પ્રગટ કરે ત્યારે એમને આગળ ફરીને એમના વિશે વાત કરે ને એનાથી પાઉલ કંટાળી જતો. અને એક વખતે પાઉલે આ અગમચેતીનો આત્મા જેને વર્ગેલો એ સ્ત્રીને ધમકાવી ત્યારે એ સ્ત્રી શિષ્યને કહે છે, તમે ને હું પ્રભુના શિષ્યો છીએ, કામ કરીશું ત્યારે શેતાન આપણી સામે આવશે. અને સ્ત્રી પાઉલને કહે છે કે આ માણસો પરાત્પર દેવના સેવકો છે, આ માણસો પરાત્પર દેવના સેવકો છે, જેઓ તમને તારણનો માર્ગ બતાવે છે. જે આત્મા નાશમાં જવાનો છે, અગમચેતીનો આત્મા જેને વર્ગેલો છે, સ્ત્રી નાશમાં જવાની છે, એ તારણ વિશે જાણે છે. કેવી કરુણતા કે નદીના ભરપૂર પાણીમાંથી પસાર થવું ને છતાં એ પાણીથી કોરા રહેવું. સ્ત્રી આ જાણે છે કે તેઓ તમને તારણનો માર્ગ બતાવે છે, પણ એ તારણથી વંચિત રહે છે. અને એથી પણ આગળ જઈએ તો જે ભૂતો વિશ્વાસ કરે છે, ઈશ્વર પર વિશ્વાસ કરે છે, એ ભૂતો કે છે, અયુબ 1:6 જુઓ, ઇબ્રાહીમ વિશે યહોવાએ સાક્ષી આપી અને એવી સાક્ષી અયુબ વિશે આપી. પણ અયુબને જ્યારે શેતાને ધ્યાનમાં લીધો ત્યારે 6 કલમમાં કંઈક આવું છે કે એક દિવસે દેવદૂતે યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શેતાન પણ આવ્યો. ઈશ્વરના રાજ્યમાં આકાશ જેનું રાજ્યાસન છે, યહોવા બાપ એના રાજ્યાસન પર બેઠા છે, ત્યારે એમના દૂતો મિખાઈલ અને ગાબ્રિયલ તો ખરા, પણ દૂતોની ફોજ આખી હશે. કેટલા દૂતો છે આપણે કલ્પી શકતા નથી, પણ અભ્યાસો એવું કે છે કે ઈસુએ કહ્યું કે જો મેં મારા બાપને વિનંતી કરી હોત તો શું મારા બાપ 12 દૂતોની ફોજ મારા માટે મોકલી ના આપત. અને જે બાઇબલના અભ્યાસો એવું કે છે કે એક ફોજમાં 6,000 દૂતો હોય, એક સૈનિકોની ફોજ હોય એમાં 6,000 સૈનિકો, તો અહીંયા 12 ફોજોની વાત કરે છે. 72 કે છે, 72,000 દૂતો કે છે ત્યાં હશે ઈશ્વરની પાસે. તો દૂતોની સાથે શેતાન પણ અધિકારથી ઈશ્વરે એને સત્તા આપી છે, અધિકારથી જાય છે અને ઈશ્વરની આગળ હાજર થાય છે. ત્યારે ઈશ્વર પૂછે છે કે તું ક્યાં જઈ આવ્યો, તે કે પૃથ્વી ઉપર આમ તેમ જઈ આવ્યો. અને ઈશ્વરને ખ્યાલ આવે છે કે તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે. અને તમે જુઓ ત્યાર પછીની કલમ વાંચો કેવું, એટલો પ્રમાણી, કેટલો પ્રાર્થનાવાદી, નમ્ર, બીજો કોઈ નથી. મારે જે કહેવું છે, મારે જે વાત કરવી છે મિત્રો, આ છે કે ભૂતો પર વિશ્વાસ કરે છે અને ભૂતો પર ઈશ્વરને ઓળખે છે. પણ આપણે વિશ્વાસ કરીએ છીએ, પણ ભૂતોના કાર્ય લાગ્યો, એમની કરણીઓ એ ભૂંડી છે, અને એના કારણે ઈશ્વર જયારે કરણીની એરણ ઉપર આપણને માપે છે, જયારે કરણી નો ઓળંબો એ આપણી ઉપર મૂકે છે, ત્યારે એમાં મિત્રો આપણે કંપી માનવું પડીએ છીએ, ભૂતોમાં કંપી માનવું પડ્યા છે, અને એના કારણે સ્વર્ગ થી એ વંચિત છે. જો ચોર એ સ્વર્ગનો વિસામો પામી શકતો હોય, જો વેચ્યા એ પોતે માફી પામીને નવું જીવન પામી શકતી હોય, અરે ઉડાવ દીકરો, મને તો એમ થાય છે કે એ બધું વાપરી નાખે, વેફી નાખ્યા પછી એ છોકરો કેવી રીતે એના બાપની પાસે ગયો છે. પણ એ દીકરાને વિશ્વાસ હતો, કોણ પિતાના ખોળે માથું મૂકીને ન ઊંઘે, કોણ એવો કમબાગી દીકરો હોય. અને આપણા પિતાએ તો ખાતરી આપી છે, કહું ભાઈ શું કરનારા ભારતીના દાયલા ખાતરી આપી છે તમારા સગા પાપ માફ કરવા અને તમારા ન્યાય ભૂચી નાખવા, હું વિશ્વાસુની ન્યાય દેવ છું. અને જો દ્રષ્ટાંત ઉડાવ દીકરો, બે મહિના પહેલા ઉપરી મેળીમાં જયારે હું ચિત્ર જોતો હતો ત્યારે ઉડાવ દીકરાનું પહેલા સ્થાન ઉપર, આપણને આમ મનમાં સુખ થાય, શરીર પર કપડા નહીં, પેટ અંદર પેસી ગયેલું, ભૂખ મરાના કારણે ભૂખ પેટેલી, અને પાછો આવે છે ત્યારે પેલો બાપ એ તો મેળી પર રહીને પોતાના આગ્રામાં રહીને અહર્નિશ એ પોતાના દીકરાને પાછા આવવાની રાહ જોતો, એ દીકરાને પાછા ક્યાં ફરવાની રાહ જોતો, તો દોટી જુએ છે અને બાપની આંખો ઓળખી જાય છે, એનું હૃદય ઉલ્લાસિત બને છે, અને દોડીને પોતાના દીકરાની ભેટી પડે છે, બાપ માને છે, અને તરત હુકમ કરે છે, પૂછતો નથી કે બેટા તે ક્યાં પૈસા વાપર્યા, ક્યાં સંપત્તિ વાપરી, અડધી સંપત્તિ આપી દીધી હતી. ઉલટો મોટો દીકરો વાંકો થયો, રિસાય તો એને સમજાય છે બેટા તારું જ છે, પણ જે ખોવાયેલો તે પાછો આવ્યો છે, અને એના માટે આ મિજબરી કરી છે. મિત્રો, કાર્યો છે કાર્યોથી આપણે પોતે ઓળખાઈએ છીએ, અને ઈશ્વર જયારે એ કરણીનો ઓળંબો મૂકશે ત્યારે જેમાં કમતી આપણે માનવું પડીશું, તો કહીશું કે ઓ પ્રભુ તારા નામે તો હું પેલા ગુજરાતી ફેલોશીપ ઓફ ફિલાડેલ્ફિયાના ચર્ચમાં હું સંદેશો આપતો હતો, ત્યારે કહે છે ડાભી જા, હું ભાઈ તને નહીં ઓળખતો, કઈ કોઈ તારી કરણી આ મારા ઓળંબાને સ્પર્શતી નથી. જો પ્રભુ એ ઉડાવ દીકરાને માફ કરી શકે, એ પ્રભુ અહીંયા આપણને કહે છે કે ભૂતો વિશ્વાસ કરે છે, તમે વિશ્વાસ કરો છો, પણ કરણી વગરનો વિશ્વાસ નિર્જીવ છે. કરણી વગરનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ નિર્જીવ છે. 20મી કલમ જુઓ, કોઈ નિર્ભૂત માણસ કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે. અને છેલ્લી કલમ જુઓ 36, જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. મોડું થવાની બીક લાગતી હતી, એના કારણે હું એક ડોલ એક ઢીંગલો નથી લાવ્યો. મારી નાની દીકરી છે, એની પાસે એક સરસ એક નાના છોકરાનો ઢીંગલો છે, આમ દૂરથી જોયો તો આમ જીવતો લાગે, એની પાસે હું લાવવાનો હતો. જો દૂર મૂક્યો તેમ જ થાય કે આ કોઈ કેમ કે નાનું 6 મહિનાનું છોકરું બેઠું છે, પણ એનામાં કોઈ જીવ નહીં. કેવા સરસ ફૂલો લાગે છે, હું ઘણી બધી વખત અમેરિકામાં ભરમાઈ જાઉં છું, ગેરમાર્ગે દોરાઉં છું, કોઈ કોઈ જગ્યાએ મારી દીકરીઓ લઈને ગઈ હોય ત્યારે મને એમ થાય કે આ તો સાચું ઝાડ છે, આ તો સરસ, એમ કે સાચા પેલા મની પ્લાન્ટ છે, પણ ખુશ્બુ આ નહીં શકતી. એ જે ફૂલ છે, આ ફૂલને હું આગળ મૂકું તો અહીંયા ભમરાને મૂકું તો ઉડી જાય, અને તમારા ઘરમાં એક સરસ નાનું કુંડ હોય, એમાં સાચો છોડ હોય, ગમે ત્યાંથી મધમાખી આવીને ત્યાં બેસીને એનો રસ લઈ જાય. યાકોબ બારે ગુરુ નાખી ઇસ્રાયલ પ્રજાને આજે તમને મને કહે છે કે ઓ નિર્ભૂત માણસ કણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે. કેમ? કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમ વિશ્વાસ પણ કરણી વગર નિર્જીવ છે. મારું મહત્વ છે કારણ કે મારામાં આત્મા છે, આપનું મહત્વ છે કારણ કે આપનામાં આત્મા છે. જો તમારા ને મારામાં આત્મા ના હોય તો આ સબથી વિશેષ કશું જ નથી. અને વિશ્વાસ કરીએ છીએ ત્યારે વિશ્વાસના શરીરમાં વિશ્વાસી, આપણે ખ્રિસ્તીઓ વિશ્વાસી તરીકે મારા લેખોમાં હંમેશા હું ખ્રિસ્તીના બદલે વિશ્વાસી શબ્દો યોજું છું, લખું છું. વિશ્વાસીના શરીરમાં જે આત્મા રૂપ છે એ તો એની પોતાની કરણી વૃક્ષ એના ફળથી ઓળખાય છે. એમ ખ્રિસ્તી વ્યક્તિ એ પોતે એની કરણીથી ઓળખાય છે, અને એની કરણી ખ્રિસ્તી વ્યક્તિને અન્ય વ્યક્તિ કરતા અલગ પાડે છે. દુઃખ સહન સપ્તાહમાં બહુ ઓછા તે વખતે હતા, પેલા અભ્યાસમાં મારી એક વખત હું આવી ગયો, મારે અહીંયા હાજર રહેવાનો મને મોકો મળ્યો, ત્યારે મેં આ વાત કરી હતી. એક વખતે મારે જરૂર હતી, મારે ત્યાં કઈ ટેલિફોન હતો ને નવું આવેલો, મને કશી ખબર ના પડે. આમે હું તો ભાષાનો અને આર્ટ્સનો માણસ છે, ત્યાં ટેકનોલોજીનો બહુ ખ્યાલ નહીં, અને ટેલિફોન બગડી ગયો. અને અમારે ત્યાં શાહીબાગમાં કેન્ટોનમેન્ટ વિસ્તાર ત્યાં ઓફિસ ને, મારે વેકું હું અરજી કરું ને ફોન કરીને કરતા મને રૂબરૂ જવા દો, એટલે હું રૂબરૂ ત્યાં ગયો. અને ત્યાં જઈને હું કોઈ ક્લાર્કને મળ્યો કે ભાઈ મારે અહીંયા આ મારો ટેલિફોન બંધ થઈ ગયો છે, એટલે શનિ રવિ તો દીકરીઓના ફોન આવે છે ને, હું તમને વિનંતી કરું છું. એટલે જે ક્લાર્કની પાસે ગયો, ક્લાર્કે કહ્યું કે બરાબર છે ભાઈ, તમે આવ્યા છો સર, તમે બેસો કે છે. એટલે બહાર એક બેન જતી, હું તો ત્યાં જઈને બેઠો, લગભગ અડધો પોણો કલાક બેઠો. પછી મને એમ થયું લાઈને ફરી જઈને મળું, એટલે પોણા કલાક પછી ફરી જઈને મળ્યો. એમ કે ભાઈ મારે તો પોણો કલાક થયો, કે એવું કરો કે તમે પેલા ટેબલ પર જાઓ, બીજા ટેબલ પર ગયો, એ ભાઈને મળ્યો, ત્યાં મળ્યો. મેં કહું મારો ટેલિફોન બંધ થઈ ગયો છે, ચાલુ જ કરી આપવાનો છે. તો કે સારું તમે બેસો, અડધો કલાક પછી હું વાત કરું. પાછો અડધો કલાક બેઠો, લગભગ દોઢેક કલાક મારો પસાર થયો. ગુસ્સો કર્યા વગર, આમ તો સ્વભાવ થોડો ઉગ્ર છે, ઘરના સાક્ષી પૂરે, હા મને મારા ઘરના જાણે, શાંતિથી દોઢ કલાક બેઠો. એક ટેલિફોન ખાતામાંથી નિવૃત્ત થયેલા મિસ્ટર શેખ નામના અધિકારી ત્યાં નિવૃત્તિ પછી આવેલા, અને એ લોકોના કામ લઈને ફરતા હતા, અને એમણે મને દોઢ કલાકથી ત્યાં બેઠેલો જોયો. મારી પાસે આવ્યા, આવીને બેઠા, અને પહેલો જ મને આ પ્રશ્ન કર્યો કે તમે ખ્રિસ્તી છો? મેં કહું હા હું ખ્રિસ્તી. કેવી રીતે ખબર પડી? તો કે મારી ઓફિસમાં જે ખ્રિસ્તીઓ છે ને એમની આવી સહન શક્તિ છે, કે છે તમે દોઢ કલાકથી બેઠા, એવી સહન શક્તિ મારી ઓફિસમાં, હું ટેલિફોન ડિપાર્ટમેન્ટનો કે છે અધિકારી છું, અને ત્યાં ખ્રિસ્તીઓ છે, ખ્રિસ્તીઓ પાસે જ આથી સહન શક્તિ છે. હાલેલુયા. સુવાર્તા હાથમાં ટ્રાક્ટર લઈને ફરીએ ને તો ઘણી વખત તો મારે ખરા લોકો જુઓ. અમદાવાદમાં જો બેગારીનગરનો એક સમય એવો હતો કે ચર્ચ છૂટ્યા પછી હું ત્યાં જતો મંડળીના બે ચાર આગેવાનો સાથે, પારખ સાથે, અને જાહેરમાં મારો અવાજ મોટો બૂમો પાડીને સુવાર્તા પ્રગટ કરું, અને કહું કે આ ટ્રાક તમે વેચવા આવ્યા છે, તમે લો, તમારા બાળકો આ વાંચશે, તેમના આત્માનો ઉદ્ધાર થશે, સારા માર્ગે જશે, અને લોકો લેતા હતા. આજે જો ત્યાં જઈને બાઇબલની વાત કરું તો આખું બેગારીનગર તૂટી પડે. આજે રોડ પર જઈને સુવાર્તાની વાત ના થાય. પણ પ્રભુના સેવકો કહે છે કે માર્કથી માર્ક, લૂક અને યોહાને ચાર સુવાર્તાઓ, પાંચમી સુવાર્તા વીઆર, પાંચમી સુવાર્તા તમે ને હું, તમારે ને મારું જીવન, એ પાંચમી સુવાર્તા. તમારા જીવનને તમારા કાર્યો દ્વારા બોલવા દો કે યુ આર ધ ખ્રિશ્ચન, તમે ખ્રિસ્તી છો, અને તમે એવા દેવના એવા દેવની પ્રજા છો કે જે દેવમાં પ્રેમ, દયા, કૃપા, પરોપકાર, ભલાઈ, જેનામાં પવિત્ર આત્માના ફળ છે. ગલાતીયના પત્રના પાંચમા અધ્યાય કે 22મી કલમમાં પવિત્ર આત્માના ફળ વિશે વાત કરી છે. નવ ફળ છે, એમાંથી કોઈ એક જ ફળ, ભલાઈનું જ ફળ તમે લો અને તમારા જીવનમાં ભલાઈના કામ કરો. અહીંયા જ બહુ સરસ કોઈ જગ્યાએ અહીં છે, હા જુઓ, ચોથો યાકુબનો ચોથો અધ્યાય અને 17મી કલમ, જે ભરું કરી જાણે છે પણ કરતો નથી, જે ભરું કરી જાણે છે પણ કરતો નથી, શું છે પાછળનું વાંચો બધા, તેને પાપ લાગે છે. ખ્રિસ્તી તરીકે એક જ કાર્ય, ભલાઈનું કાર્ય. અહીંયા તો રસ્તો ઓળંગવો કેટલો મુશ્કેલ છે. મારી દીકરી અપીત મૂકે કહી તો જો રસ્તો ઓળંગવામાં ભૂલ કરીએ ને તો પોલીસ ટિકિટ આપે એટલે હું ખાસ બહાર ફરવા ના જવી કરું કે ભાઈ ટિકિટ મળે તો આપણે તો નિવૃત્તિમાં આવ્યા છીએ બરાબર. ક્યાં પાછા દીકરી ફોન કરીએ એમ લાગીએ એટલે હું ખાસ ફરવા ના જાઉં કારણ કે તો રસ્તા ઓળંગવા ભાઈ ભૂલ કરીએ. એ મારા જેવો અજાણ્યો આમ અટવાતો હોય રસ્તો ઓળંગવાને ખ્રિસ્તી તરીકેનો હાથ પકડીને સામે મૂક્યા દે કેવું ભલાઈનું કાર્ય. ભલું કરી જાણે છે પણ કરતો નથી. જખારિયાના પુસ્તકના ચોથા અધ્યાયમાં બહુ સ્પષ્ટ સરસ કહ્યું છે કે જખારિયા 4:10 કેમ કે આરંભમાં નાના દેખાતા કાર્યોના દિવસને કોણે પૂછખાર્યો છે, પ્રશ્નાર્થ કર્યું છે, પ્રશ્નાર્થ પ્રશ્ન પૂછ્યો છે. આ ચર્ચના મિત્રો જેમણે આ ચર્ચ શરૂઆત કરી ત્યારે આરંભમાં કેટલા થોડા હશે હા, અને બેસવા માટે પ્રયત્ન કરતા હશે. એ તે વખતે જો એ આગેવાનો નિરાશ થઈ ગયા હોત કે આપણે તો આટલા જ છીએ અને હવે કેવી રીતે શરૂ કરી શકીએ, તો ગુજરાતી ફેલોશિપ ઓફ ફિલાડેલ્ફિયા અસ્તિત્વમાં આવી હોત ખરી, આટલી વિશાળ સંખ્યામાં ભેગા થયા હોત ખરા. આરંભના નાના દેખાતા કાર્યોના દિવસને કોણે તુચ્છાર્યો છે? આરંભનું એક નાનું કાર્ય, દિવસનું એક નાનું કાર્ય એટલું ગંજાવત પરિણામ આપે છે, એટલું ગંજાવત પરિણામ આપે છે કે પરિણામ કલ્પના બહારનું અકથ્ય ને અવર્ણનીય બની રહે. હું ખ્રિસ્તી બંધુમાં લેખ લખું છું, એક જ વાત કરીશ. અને એક વખતે એક સાથે એક લખ્યો, સામાન્ય રીતે હું મારા સમાજના, હું ધાર્મિક લેખો કરતા સમાજ તરફ વધારે વળ્યો છું કારણ કે મારા સમાજ માટે મને બોજ છે. હું જુવાન દીકરા દીકરીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, માતા પિતા માટે અને સમગ્ર સમાજ માટે જ મારા લેખો છે. આવતા વખતે હું જે પ્રશ્ન ફેસિંગ કરી રહ્યો છું, મેં મોકલ્યો છે કે અંગ્રેજી પર પ્રભુત્વ ન હોય તો પરદેશમાં કેવી તકલીફ પડે છે અને ગુજરાતના બાળકો અંગ્રેજીથી અજ્ઞાત ના રહે, ત્યાંથી મેં એમને વાત કરી છે. પણ મેં ખ્રિસ્તી બંધુમાં અમુક વર્ષો પહેલા લેખ લખ્યો અને એનું શીર્ષક હતું પરિણીતાને પત્ર. પરિણીતાને પત્ર, દીકરી પરણે અને સાસરીમાં જાય તો એની પર મેં પત્ર લખ્યો કે એ દીકરીએ ત્યાં કેવી રીતે વર્તવું. અને મેં લખ્યું કે દીકરીએ જયારે માતા પિતાના ઘેર, જો દીકરીઓ પરણિત હોય તો ગાંઠે બાંધજો, જુવાન પરણિત હોય તો પણ પોતપાટ લેજો. એ જયારે પોતાના માતા પિતાના ઘરમાં હોય છે ત્યારે એ ધરુવાડિયાનો એક રોપ છે અને ધરુવાડિયામાં ધરુ, એ ધરુને રાખીએ ગમે તેટલું ખાતર પાણી નાખીએ કોઈ એને ફળ ના, પણ એ રોપને ઉપાડીને, એ ડાંગરના છોડને ઉપાડીને ક્યારીમાં રોપીએ તો ત્યાં એને કંટી આવે ને પછી 5 કિલોનું ધરુ નાખ્યું હોય એને 1 વીઘામાં રોપીએ, 1 એકરમાં રોપીએ અને એમાંથી 100 માં ડાંગર થાય. તો એ મેં મારા લેખમાં લખ્યું કે દીકરી એ ધરુવાડિયાનો રોપ એના માતા પિતાના ઘેર છે અને જયારે એના સાસરીમાં જાય છે ત્યારે એ ક્યારીનો રોપ બને છે અને ત્યાં એ ફળવાન બનવાનું છે. અને તમે માનશો, આજે વિદેશમાં રહેતા એક જુવાન અપરિણીત બેને વાંચ્યો જે તેને નક્કી કર્યું હતું કે હું લગ્ન નહીં કરું, હું મારા માતા પિતાની સેવામાં મારી જિંદગી ગાળીશ ગમે તે કારણ હોય, પણ માતા પિતાની સેવામાં જિંદગી ગાળીશ. અને એ બેને લેખ વાંચ્યો. એક દિવસે વહેલી સવારે હું મારા ઘેર હતો ને બેનનો ત્યાં વિદેશમાંથી ફોન આવ્યો કે અંકલ મેં આ તમારો પરિણીતાને પત્ર લેખ વાંચ્યો છે, નક્કી કરેલું કે લગ્ન નથી કરવું પણ હવે હું લગ્ન કરીશ. અને કોઈ હું રૂબરૂ મળ્યો નહોતો અને ફોન પર કહ્યું કે કોઈ સારો યુવક હોય તો તમે ધ્યાનમાં રાખજો. અને મારા એક બે મિત્રો જે અંગત છે એમને મેં વાત કરી કે ભાઈ આવું છે ને કોઈ સારા એવા છોકરાને, નમ્ર છોકરાને આપણે શોધીએ કારણ કે આ દીકરી સીપીએ બહુ સારું ભણેલી છે. અને એક છોકરો મેં એવો સિમ્પલી બીકોમ પાસ ક્લાસ થયેલો પણ અમે ઓળખતા હતા અને એ છોકરાને પસંદ કર્યો. લગ્ન થયું. આરંભના નાના દેખાતા કાર્ય, એક નાનકડો લેખ કે પરિણીતાને પત્ર, એ બેને લગ્ન કર્યું. સમગ્ર પરિવારમાં એમનું લગ્ન જીવન એટલું બધું સફળ થયું. હાલેલુયા, ઈશ્વર પિતાનો આભાર માનું છું. અરે તમે માનશો? આ તો ગુજરાતી ફેલોશિપ ઓફ ફિલાડેલ્ફિયા છે. એ બેને લગ્ન કર્યું, એના પતિને પોતાના દેશમાં બોલાવ્યા, અમેરિકાની વાત નથી, પોતાના દેશમાં બોલાવ્યા, ત્યાં મેં બાળકનું ભણાવ્યા અને ત્યાં પહેલી ગુજરાતી વિધિવત મંડળીની શરૂઆત કરી, કે ગુજરાતી ચર્ચ ઓફ સો એન્ડ સો, અને જેનું ઉદઘાટન બિશપે અને ટ્રાક્સ અને બાઇબલ સોસાયટીના પ્રમુખે અને દેશના આગેવાન બાળકોએ કર્યું, અને ગુજરાતી ચર્ચ અને ગુજરાતી બિશપોના તેનું ઉદઘાટન થયું. આજે ચર્ચ ઈશ્વરની કૃપાથી ધમધુકાર ચાલે છે. આરંભના નાના દેખાતા કાર્યના દિવસ કોને તું જ કર્યો છે? તમે હોસ્પિટલમાં છો, તમે શાળામાં છો, તમે કોઈ ફેક્ટરીમાં છો. મેં કોઈકને દ્વારા સમાચાર જાણ્યા કે ગયા વર્ષે આપણા ચર્ચમાંથી ઘણા બધા કર્મચારીઓને બુશે પોતાના ત્યાં ભોજન માટે આમંત્રણ, એમની સાથે ભોજન લીધું, ત્યારે મેં ઈશ્વરનો મારા મનોમન આભાર માન્યો કે એમનું કામ એ કંપનીમાં કેવું ઉત્તમ હશે, કે મેં આ દેશના પ્રેસિડેન્ટની સાથે ભોજન લેવાનો મોકો મળ્યો અને ઈશ્વરની ધન્ય તક એમને પૂરી પાડી. અમદાવાદના રાયપુર વિસ્તારમાં એક બહેન છે અને 30 દુકાનોને એ વાળવા જોડવાનું કામ કરે છે. નાનકડી દુકાનો 30 દુકાનો એને વાળે. વિધવાબેન છે અને વિધવાબેન 30 દુકાનો વાળે, ત્યાં પાણી ભરે. એક દુકાનદાર એને દર મહિને 50 રૂપિયા આપે, 30 દુકાનો એટલે એને 1500 રૂપિયા મળે. એ બેનના પતિ, દીકરીઓ નાની હતી અને ગુજરી ગયેલા, ચાર એમને દીકરીઓ. પણ ઈશ્વરની કૃપાથી દીકરીઓ એટલી બધી હોશિયાર, પણ બહુ ગરીબ. અને એક વખતે એમને મને ખબર પડી કે આ દીકરીઓ હા ભણવામાં હોશિયાર છે. છોકરી 12મા ધોરણમાં સાયન્સમાં એટલા બધા ટકા લાવી કે અમદાવાદની કોલેજોમાં પ્રવેશ મેળવવો મેડિકલમાં એટલે રોડાના ચણા ચાવવાના. 75,000 વિદ્યાર્થી એમાંથી પહેલા 100-200 વિદ્યાર્થીઓને મળે. અને એ છોકરી, વિધવા બેનની છોકરી, ઝાડું પોતું કરે એની છોકરી, એને NHL કોલેજમાં પ્રવેશ મળ્યો. અને મારા એક મિત્ર દ્વારા એ મને જાણે મને એમણે માહિતી આપી કે આ દીકરી બહુ ગરીબ છે. અને જ્યારે મેં એના ઘેર મારા ઘેર બોલાવી, એવી જૂની સાયકલ લઈને આવેલી એ દીકરી, કે હું કલ્પના ના કરી શકું, જો મેં મારી દીકરીને સાયકલ આપી તો કદાચ કોલેજ ના જાય. પણ એ સાયકલ લઈને NHL મેડિકલ કોલેજ એટલે VS હોસ્પિટલમાં એ સાયકલ લઈને જાય. એના કપડાં એટલા બધા જૂના અને ફર્સ્ટ MBBSમાં પણ એમ આપણે કલ્પના ના કરી છે કે આવા કપડાં પહેરીને છોકરી જતી છે. કારણ કે એની માની આર્થિક સ્થિતિ જાણતી હતી કે મારી માં 30 દુકાનોમાં પોતું કરે છે અને પાણી ભરે છે, ત્યારે મારે એને મહિને 1500 રૂપિયા મારે છે અને મેં 4 બહેનો છે. ઈશ્વરનો આભાર માનું છું કે મારી દીકરીઓના જે કપડાં તમે આપ્યા, મારી દીકરી અલકાને પુસ્તકો એને આપ્યા, અને પછી મારી કોલેજમાં જેને મેં ઢેલ નાખી કે ભાઈ એક આવું કુટુંબ છે અને કુટુંબને તમે મદદ કરવા માટે જો તો મારા એક મિત્ર છે રવિનાબેન, એમને ઓળખે છે ડૉક્ટર MG પટેલ, અને એમણે કહ્યું કે દાદી બહુ સારું છે, કહ્યું હું તને કપડાં આપીશ. અને એમના ત્યાંથી એક આટલી મોટો ઠેલો ભરીને મને દીકરીઓના કપડાં આપ્યા. ચાર છોકરીઓ હતી, છેક એ છોકરી ભરી રહી ત્યાં સુધી અમે અમારી રીતે હલકા આગળ હતા એના પુસ્તકો એને આપું. આજે માનશો, જેની માને પેલા દુકાનદારો લક્ષ્મીબેન પણ લખડી કહેતા હતા, લખડી, મારા કાને મેં સાંભળ્યું છે કે લખડી આ પાણી ભરી દે. આજે લોકો એને લક્ષ્મીબેન કહે છે ને એનું કુટુંબ એના સમાજમાં, ખ્રિસ્તી એના સમાજમાં નમૂનારૂપ છે. મોટી દીકરી સંગીતા રાઠોડ MBBS થઈ અત્યારે સાદાબાઈ હોસ્પિટલમાં MD કરે છે. છેલ્લે હું આવવાનો હતો ત્યારે દીકરી મને મળવા આવી, સ્કૂટર લઈને મળવા આવી હતી. એ દીકરી MD કરે છે સાદાબાઈ હોસ્પિટલમાં ગાયનેકમાં. બીજી દીકરી બીજે મેડિકલ કોલેજના ફાઇનલ MBBSમાં છે. ત્રીજી દીકરી નર્સિંગ કરે છે, એટલા ટકા લાગી કે નર્સિંગમાં એને પ્રવેશ મળ્યો. ચોથી દીકરી ફાર્માસિસ્ટનું કરે છે. આરંભના નાના દેખાતા કાર્યના દિવસને કોણે તુચ્છ કર્યો છે? ખ્રિસ્તી તરીકે ભલાઈના કામો કરતા કદી આપણે થાકીએ? આજનું ઉપલી મેળીનું વાંચન કેટલું ઉત્તમ છે! આમ તો એ તો મારો પોતાનો પ્રિય અધ્યાય છે, એમાં 31-46 કલમ. પણ આજે જ્યારે સવારે મેં ઉપલી મેળી લીધી, મને વાંચ્યું, તમે ઈશ્વરનો એટલો આભાર માન્યો કે પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળો છો, ફરી તાજું કરાવો છો. 5 જગ્યાએ પ્રભુ લખી પ્રગટ થયો કે હું ભૂખ્યો હતો ત્યારે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે પાણી પાડ્યું, હું નાગો હતો ત્યારે કપડાં આપ્યા, હું માંગો હતો ત્યારે મુલાકાત લીધી, હું કેદમાં હતો ત્યારે મને જોવા આવ્યા. 5 વખત પ્રભુએ હું સર્વનામનો ઉપયોગ કર્યો છે કે હું માંગો. કે છે કે આ બહુ નાનાઓમાંથી એકને કર્યું તે મને કર્યું છે. હાલેલુયા. આ બહુ નાનાઓમાંથી એકને કર્યું મને કર્યું છે. અરે પછી કેટલા જેવ જેવા શબ્દો, ઓ બાપના આશીર્વાદી તો પ્રભુ પણ એમના પિતાને આધીન હતા. જયારે ફરી આવશે, રાજ્ય કરશે અને આકાશમાં જશે ત્યારે સગરી સત્તા બાપને સોંપી દેશે. પ્રભુના વચનો કે છે બાપના આશીર્વાદી તો જગતનો પાયો નાખ્યા ગાવ જે રાજ્ય તમારા માટે સિદ્ધ કર્યું છે એના તમે વારસદાર બનો. બાપના આશીર્વાદી તો મિત્રો વિશ્વાસ કરીએ છીએ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. હા, એ વિશ્વાસની મુઠ્ઠીની સાથે બીજા આપણા કાર્યોના હાથને લંબાવેલો રાખીએ અને કરણી દ્વારા આપણો જે વિશ્વાસ છે એ વિશ્વાસને આપણે ઓપ આપીએ, એને ઓપ આપીએ. સોનાની જણસ પણ જો વાપરીએ નહીં અને ઘસીએ નહીં, સાચવીએ નહીં તો ઝાંખી પડી જાય છે. તો જે વિશ્વાસ છે વિશ્વને આપણે સજા વિશ્વાસને કરણીથી સજાવીએ કે જેના કારણે ન્યાયકારી ઈશ્વર પિતા બને કે સાબાસ સારા તથા વિશ્વાસ ઉચાકર. તો થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો માટે હું તને ઘણા બને સાબાસ. મારી દાઈ દીકરીઓ, તમે તમારી મસાનો સળગતી રાખી વર રાજાની સાથે જાનમાં આવો અને લગ્નના ભોજનમાં ભાગીદાર બનો. હો મારા બાપના આશીર્વાદ દીધો, આ બહુ નાનાઓમાંથી એકને કર્યું તે મને કર્યું છે. જગતનો પાયો નાખ્યા અગાઉ જે રાજ્ય સિદ્ધ કર્યું છે, આકાશમાં જે સ્વર્ગ છે એ સ્વર્ગના તમે વારસદાર બનો. ઈશ્વર પિતા આપણા વિશ્વાસીઓને હૃદયમાં વિશ્વાસ આપ્યો છે પણ એની સાથે પ્રભુએ આપણને જે કાર્ય કરવા માટે કૃપા આપી છે, જ્યાં કંઈ આપણને મૂક્યા છે ત્યાં આપણે પાંચમી સુવાર્તા તરીકે ત્યાં ઉભરી આવીએ, જેના કારણે વૃક્ષ જેમ એના ફળથી ઓળખાય છે, વૃક્ષ જેમ એના ફળથી ઓળખાય છે, આપણે આપણા કાર્યો દ્વારા પ્રતીતિ કરાવીએ, અનુભવ કરાવીએ કે વી આર ઓનલી એન્ડ ઓનલી ક્રિશ્ચિયન્સ, વી આર સન ઓફ, અમે ઈશ્વરના ડિસાઇપલ છીએ. અનુન્યાયી નથી બનવું, અનુન્યાયી આગળ હોય પણ આપણે ઈશ્વરના સાચા શિષ્ય બનીએ, એની પાછળ ચાલીએ અને આપણા કાર્યો દ્વારા પ્રભુને માન મહિમાને ગૌરવ. ઈશ્વર પિતાનો આભાર માનું છું પ્રભુ એ મને અહીંયા વાપર્યો. આપણે બધા જ પ્રાર્થના કરીએ. ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. દયા કરીને તમે ઈશ્વર પિતા પ્રભુ મંદિરમાં લાવ્યા, વિશ્વાસી તરીકે પ્રભુ અમને ખ્રિસ્તી કુટુંબોમાં જન્મ આપ્યો છે. ખ્રિસ્તી બનવા માટે અમારે કોઈ ઈશ્વર પિતા પ્રભુ ખર્ચાવું પડ્યું નથી. ત્યારે પિતા દયા કરો કે વિશ્વાસીની સાથે અમે અમારા કાર્યો દ્વારા પ્રભુ તમને મહિમા આપીએ અને પ્રભુ અમારા જીવનો કાર્યો દ્વારા ખ્રિસ્તમાં ધબકતા રહે અને દેવના રાજ્યના પ્રભુ તંબુના પાયાને કિલા આગા ઠોકાય પ્રભુ અને લોકો અમે અમારા કાર્યોથી જાણે કે અમે ખ્રિસ્તીઓ છે એ દયા થવા દો. હું જ ગરીબની પ્રભુ, હું જ ઈશ્વર તાબળ અને અજ્ઞાનની પ્રભુ સહાય માટે આભાર માનું છું. બધા ભજનિકોને તમારો આશીર્વાદ આપો પ્રભુ. મારી પ્રાર્થના મારા સ્વામી પ્રભુ ઈસુમાં બાપ સાંભળો અને માન્ય કરો. આમેન.